તારીખ 4/8/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 276 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 196.
જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કર્યા પછી જે પરિણામને સન્યાસ કરે છે અને પુરુષાર્થથી વિકલ્પનો નાશ કરીને નિર્વિકલ્પ દશામાં પોતાના પરમાનંદમય સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવે છે, લીધે છે, એ સમયની જે પ્રક્રિયા છે પરિણામનો સ્વીકાર છે એ આકાશનો વિષય છે. પ્રથમ નિર્ણય કરે છે એમાં કેવા કેવા પડખાથી નિર્ણય કરે છે એ વિષય લીધો છે. હું આત્મા શુદ્ધ છું અને અશુદ્ધ છું, 26 કળશ તે ગયેલા છે, 143 ગાથા પાસે એમાં આત્માના નિશ્ચય સ્વરૂપ સંબંધી અને આત્માના વ્યવહાર સ્વરૂપ સંબંધી, આત્માના ગુણ સંબંધી અને આત્માના ધર્મ સંબંધી અનેક પડખાથી હું આવો છું એમ પોતાનો વિચાર કરે છે, પોતાની સમજણ કરે છે. એમાં હું આત્મા શુદ્ધ છું, એ શુદ્ધત્વ એ આત્માનો ધર્મ છે. ત્રિકાળ રાગ રહીત પોતાનું જે સ્વરૂપ છે, જેમાં રાગને કોઈ પરમાણુનો વિષય નથી, એવું જે સ્વરૂપ છે એને શુદ્ધ સ્વરૂપ કહેવામાં આવે છે. મલિનતા રહીત, રાગ રહીત, પરદ્રવ રહીત અને શુદ્ધ એ પણ શુદ્ધતા પર્યાય અપેક્ષિત ધર્મ છે. એમ અનાદિ અવસ્થામાં જે મલિનતા રાગાદી ભાવની મલિનતા વધેલી છે, પોતાના પરિણામને જોઈને હું અશુદ્ધ છું એમ પણ જાણે છે. એ પણ અશુદ્ધ નયનો વિષય છે, આ શુદ્ધ નયનો વિષય છે. હું બંધ છું એ પણ પર્યાય આશ્રિત છે. અન્ય પદાર્થ પરમાણુ કર્મના પરમાણુ સાથેનો ક્ષેત્રાવગાહ સંબંધ એને બંધ કહે છે. તેનાથી અનાદિ સાથે સંબંધ વાળો એવો હું બંધાયેલો છું. સ્વરૂપે કરીને વિચાર કરું તો ત્રિકાળ મુક્ત છું એવો બંધભાવ મારામાં નથી, એ પણ ધર્મ છે. આ ચારે ધર્મ ગીતા છે. શુદ્ધ છું, અશુદ્ધ છું, બંધ છું, મુક્ત છું, પર્યાય આશ્રિત છે. નિત્ય છું અને અનિત્ય છું, અનિત્ય છું. પદાર્થના અસ્તિત્વની પ્રધાનતાથી જોવામાં આવે તો મારી નિરાતિ અનાદિ અનંત હોવાને લીધે હું નિત્ય છું. સમય સમયની પર્યાયથી જોતા હું અનિત્ય પણ છું. હું નિત્ય છું, હું અનિત્ય છું, હું એક છું. એટલે કે પદાર્થપણે હું એક છું, અભેદ છું, અખંડ છું. ગુણ પર્યાયોના ધર્મના ભેદથી જોતા અનેક પણ પણ મારામાં છે, એક પણ છું, અનેક પણ છું, એ પણ ધર્મ લીધા છે. ધર્મ એટલે ત્રિકાળી શક્તિને ગુણ કહીએ તો દ્રવ આશ્રિત અને પર્યાય આશ્રિત બીજી વિશેષતાઓને એનો ધર્મ કહીએ. બે વચ્ચે ફરક છે. ગુણ છે એ ત્રિકાળી શક્તિ છે અને ગુણની પર્યાય હોય છે. ધર્મ છે એ પર્યાયને પણ ધર્મ હોય છે, ગુણને પણ ધર્મ હોય છે, દ્રવ્યને પણ ધર્મ હોય છે. પર્યાયને ગુણ ન હોય, ગુણને ગુણ ન હોય, એક દ્રવ્યને જ ગુણ હોય છે. ત્યાં એવી વ્યવસ્થા છે કે દ્રવ્યને જ ગુણ હોય, ગુણને ગુણ ન હોય, ગુણને પર્યાયને પણ ગુણ ન હોય. જ્યારે ધર્મ તો દ્રવ્ય અપેક્ષિત પણ છે, ગુણ અપેક્ષિત પણ છે અને પર્યાય અપેક્ષિત પણ છે. તો અહીંયા જે આત્મા શુદ્ધ છે એ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવની અપેક્ષા એ છે, અશુદ્ધ છે એ પર્યાય અપેક્ષિત ધર્મ. બંધન છે એ પણ પર્યાયની સાથે સંબંધ રાખનારો ધર્મ છે. મુક્તપણું છે એ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવની અપેક્ષા એ છે. નિત્ય છું એ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવની અપેક્ષા એ છે. અનિત્ય છે એ પર્યાય અપેક્ષિત ધર્મ છે. એક છું એ દ્રવ્ય અપેક્ષિત ધર્મ છે અને અનેક છું એ ગુણ અને પર્યાય અપેક્ષિત ધર્મ છે. ગુણમાં પણ અનેકતા છે, પર્યાયમાં પણ અનેકતા છે. હવે ગુણ કાયમ હોય છે, ધર્મ છે એ જેનો જો આ દ્રવ્યનો ધર્મ હોય તો કાયમ હોય, પર્યાયનો ધર્મ હોય તો કાયમ ન હોય. જેમ કે દ્રવ્યની નિત્યતા છે એ કાયમ છે, દ્રવ્યની નિત્યતા છે એ કાયમ છે, અને કારણ છે દ્રવ્યનું એકપણું કાયમ છે, દ્રવ્યનું મુક્તપણું શુદ્ધપણું ત્રણે કાળે છે. તો જે દ્રવ્ય કાયમ, દ્રવ્ય કાયમ નહીં હોય એનો ધર્મ પણ કાયમ નહીં. નિત્યપણાનો જે ધર્મ છે એ ગુણ એટલા માટે નથી કે એની કોઈ પર્યાય નથી. બરાબર. આત્માને જ્ઞાન ગુણ છે તો એની ઉપયોગ નામની પર્યાય છે, આ જ્ઞાનનો ઉપયોગ છે. દર્શન ગુણ છે તો આ દર્શનનો ઉપયોગ છે. સુખ ગુણ ને દુઃખની પર્યાય કે સુખની પર્યાય છે. પણ નિત્યતા કોઈ એવો ગુણ નથી કે જેની કોઈ પર્યાય હોય. નિત્યતા એ ધર્મ છે. એટલે ધર્મને બીજી પર્યાયનો સવાલ નથી રહેતો. ધર્મ દ્રવ્ય નો હોય તો દ્રવ્ય નો રહે, ગુણ નો હોય તો ગુણ નો રહે, પર્યાય નો હોય તો
પર્યાય
નો રહે. અશુદ્ધતા તો કોઈ ગુણની પર્યાય નથી, અનિત્યતા તે કોઈ ગુણની પર્યાય નથી, અનેકતા એ કોઈ ગુણની પર્યાય નથી. તો કોઈ અનેકતા નામનો ગુણ છે એની પર્યાય અનેકતા છે એવું કઈ નથી. પર્યાય આપણે ધર્મ છે. અહીંયા ચારે ધર્મ લીધા છે, પણ ગુણ પણ લઈ લેવા, જ્ઞાનાદિ ગુણ પણ લેવા, જ્ઞાન અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેય એ બધા સામાન્ય ગુણો વિશેષ ગુણો એ પણ સમજવા. ઇત્યાદિ પ્રકારો વડે
એક છે ધર્મ છે, ગુણ
નથી. એક છે ગુણ નથી, એકત્વ એ ધર્મ છે પદાર્થનો. એ પર્યાય પર્યાય દ્રવ્યનો ધર્મ છે. આમ તો મુખ્યપણે પર્યાયનો ધર્મ છે, શુદ્ધ શુદ્ધપણો. પણ જેવી શુદ્ધ પર્યાય છે એવો જ દ્રવ્ય સ્વભાવ હોવાથી એને દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધ પણ કહેવામાં આવે છે. પણ એ દ્રવ્ય નો ધર્મ છે.
ત્યાં
ગુણ નથી, ગુણ થાય છે બરાબર. એટલે તો કે છે કે પ્રથમ શ્રુત જ્ઞાન વડે, એટલે દ્રવ્ય શ્રુત વડે, એટલે સત્શાસ્ત્ર ના આધારે, સત્શાસ્ત્ર થી એ દ્વારા આ બધા પ્રકારો સમજવા, આત્મા દ્રવ્ય ગુણે પર્યાય કેવો છે એ સમજવું. એ પ્રયોજનભૂત વિષયમાં લીધું ને, દ્રવ્ય ગુણ પર્યાય એ પ્રયોજનભૂત તત્વોમાં લીધા છે. ગુણ જુદી ચીજ છે, ધર્મ જુદી ચીજ છે. દ્રવ્ય છે એને ગુણ હોય છે, અનંત ગુણ છે જ્ઞાનાદિ. પણ ગુણને કોઈ બીજો ગુણ ન હોય, જ્ઞાન ગુણ ને બીજો કોઈ ગુણ ન હોય, શું, જ્ઞાન ગુણ ને ધર્મ હોય તે ઉર્ધતા એનો ધર્મ છે. શું? ઉર્ધતા એ જ્ઞાન નો ધર્મ છે. અથવા ચેતવું તે જ્ઞાન નો ધર્મ છે. સાવધાન થવું ચેતવું એ જ્ઞાન નો ધર્મ છે. એ જ્ઞાન ની પર્યાય નો ધર્મ છે. નહી, ધર્મ પર્યાય ને પણ હોય, ગુણ ને પણ હોય અને દ્રવ્ય ને પણ હોય. જેમ કે એક પણું છે એ દ્રવ્ય નો ધર્મ છે, અને અનેક પણું છે એ ગુણ પર્યાય નો ધર્મ છે. ગુણમાં પણ અનેક પણું છે અને પર્યાયમાં પણ અનેક પણું છે. એ અનેક પણું કોઈ ગુણની પર્યાય નથી. જ્ઞાનનો ઉપયોગ તે જ્ઞાન ગુણની પર્યાય છે, પણ અનેક પણું, અનિત્યપણું, એ કોઈ અશુદ્ધપણું, એ કોઈ ગુણની પર્યાય નથી. એવો કોઈ ગુણ નથી જેની એ પર્યાય છે. નહીં, એ તો ચારિત્ર ગુણનો રાગ છે, પણ અશુદ્ધત્વ છે એ અશુદ્ધપણું છે, એ ધર્મ છે પર્યાય.
નહીં,
એ ધર્મ એટલે તો ત્યાં શુદ્ધ પરિણમનશીલપણું છે એને ધર્મ કહ્યો છે. વસ્તુ સ્વભાવ ધર્મનો કહ્યું છે. એ તો જે ગુણ અનુસાર ગુણ જેવી જ પર્યાય થાય એવો જે ત્રિકાળી સ્વભાવ એને ત્યાં ધર્મ કહ્યો છે. પણ અહીંયા ગુણ અને ધર્મ વચ્ચે ફેર છે. ભગવાન ઉમાસ્વામીએ તત્વાર સૂત્રમાં એ સૂત્ર રાખ્યું છે કે નિર્ગુણા ગુણા, ગુણ છે તે નિર્ગુણ હોય છે, એને બીજો ગુણ નથી હોતો. અથવા ગુણા ધર્મા ભવંતે, ધર્મા ગુણા ન ભવંતે. એટલે ગુણ ને ધર્મ કહેવાય ક્યારેક, કે જ્ઞાન છે આત્માનો ધર્મ છે, સુખ છે આત્માનો ધર્મ છે. કેમ કે જ્ઞાન પણ અને સુખ પણ તે પરિણમે છે. પણ ધર્મને ગુણ ન કહેવાય, અનિત્યપણું એને ગુણ ન કહેવાય, એકપણાને ગુણ ન કહેવાય, અનેકપણાને ગુણ ન કહેવાય, નિત્યપણાને ગુણ ન કહેવાય, અનિત્યપણાને ગુણ ન કહેવાય.
ધર્મ
એટલે ગુણને ધર્મ કહેવાય છે, પણ ધર્મને ગુણ નથી કહેવાતો. એટલી અનેકાંત શૈલીમાં પણ મર્યાદા છે, કથનની મર્યાદા છે. અને કોઈ જગ્યાએ જ્ઞાનના અભાવને પણ અજ્ઞાન કહે છે. જેમ કે 12મા ગુણ સ્થાને અજ્ઞાન છે એવું કથન આવે શાસ્ત્રમાં, કે 12મા ગુણ સ્થાને પણ હજી અજ્ઞાન છે. એટલે કે કેવળ જ્ઞાનનો સદ્ભાવ હોય એવો ત્યાં જ્ઞાનનો સદ્ભાવ નથી, અજ્ઞાન કહેવામાં આવે છે. એટલે જ્યાં જે અર્થ થતો હોય એ કરવો. અને મિથ્યા દ્રષ્ટિની વાત આવે તો કે 11 અને 9 પૂર્વ ભણ્યો છે છતાં અજ્ઞાની છે, તો જ્ઞાનનો ઉગાડ ઘણો છે, છતાં વિપરીત જ્ઞાન છે તો એને અજ્ઞાન કહે છે. તો ત્યાં જ્ઞાનની વિપરીતતાને અજ્ઞાન કહે છે, આપણે જ્ઞાનના અભાવને અજ્ઞાન કહે છે. બે ને શબ્દ તો અજ્ઞાન કહે છે, છતાં બંને નો એક અર્થ નથી. જ્ઞાન ગુણની પર્યાય છે. જ્ઞાન અજ્ઞાન એ જ્ઞાન ગુણની પર્યાય છે, વિપરીત અને અવિપરીત. ગુણને પર્યાયમાં વિપરીતતા અને અવિપરીતતા બે થાય છે, પણ પર્યાયમાં જે વિપરીતતા થાય છે એ પર્યાય ધર્મ છે. ગુણમાં વિપરીતતા ક્યારેય નથી થતી, કેમ કે ગુણને એ ધર્મ નથી. કેમ કે અશુદ્ધત્વ છે એ વિપરીતપણું છે, પણ એ પર્યાય આશ્રિત જ હોય હંમેશા. એક બીજો દ્રષ્ટાંત લઈએ એટલે વધારે યુક્તિથી સમજાશે. કે અગ્નિ છે એ દિવાસળીમાં પણ છે, અને દિવાસળી સળગે છે ત્યારે પણ છે. બે વખતે અગ્નિ અગ્નિ જ છે, પણ જ્યારે દિવાસળીના તુપકામાં રહેલી અગ્નિ છે ત્યારે એની શિખા લાંબી છે કે ટૂંકી છે એ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. અથવા એ શિખા બ્લુ છે કે પીળી છે, વાદળી છે કે પીળી છે, એ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. પણ સજાવ્યા પછી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ દિવાસળીમાં અગ્નિ પેટાવી, પણ આની શિખા છે લાંબી બહુ છે, તો ધ્યાન રાખજો આજુબાજુની ચીજ. તો એનો જે પર્યાયનો આકાર છે, પર્યાયનો રંગ છે, પર્યાયનું ક્ષેત્ર છે, એ દિવાસળીની અગ્નિમાં રહેલી અગ્નિને લાગુ ન પડે, કેમ કે એ વ્યક્ત પર્યાયનો ધર્મ છે અને આ શક્તિરૂપ અગ્નિ છે, આ વ્યક્તિરૂપ અગ્નિ છે. કોઈ ધર્મ શક્તિને લાગુ પડે છે ને વ્યક્તિને નથી લાગુ પડે, કોઈ વ્યક્તિને લાગુ પડે છે શક્તિને નથી લાગુ પડતું. વિજ્ઞાન છે એમ આત્મામાં જ્ઞાનની શક્તિ છે, એ જ્ઞાન શક્તિમાં વિપર્યાસ નથી. આત્મામાં ચારિત્ર ગુણની શક્તિ છે એમાં વિપર્યાસ નથી, આનંદ અને સુખ શક્તિ છે એમાં વિપર્યાસ નથી, પણ એની પર્યાયોમાં વિપર્યાસ થઈ શકે છે. સંસાર અવસ્થામાં જ્ઞાન અજ્ઞાન પણ છે, ચારિત્ર રાગ પણ છે, સુખ દુઃખ પણ છે, એની અવસ્થામાં વિકૃતિ આવે છે. તો વિકૃતિ અવિકૃતિ એ પર્યાય ધર્મ છે, ગુણમાં એવું નથી બનતું, દ્રવ્યમાં એવું નથી બનતું. એમ દ્રવ્ય જ છે, દ્રવ્ય એક છે, તો પર્યાયમાં જે અનેકતા છે, અનેક વિવિધતા છે, એ ધર્મ ત્યાં લાગુ નથી પડતો. અને એક ધર્મને અનેકત્વ લાગુ પડતું નથી, તેનું તે દ્રવ્ય છે હંમેશા. દ્રવ્યનો ધર્મ દ્રવ્યને લાગુ પડે છે, પર્યાયને નથી લાગુ પડતો. પર્યાયનો ધર્મ પર્યાયને લાગુ પડે છે, દ્રવ્યને લાગુ નથી પડતો. એટલા
બધા
આમાં તમને વાંધો શું આવે છે? રૂપિયા કમાવા માટે માણસ અમેરિકા જાય, આસામમાં પૂર આવ્યું હોય તો પણ ત્યાંથી તાર કોલ આવે, કલકત્તાથી પ્લેનમાં જાશો, પટનાથી પ્લેનમાં જાશો, ટ્રેનમાં નહીં જઈએ. ત્યાં તો કોઈ મુસીબત છે એવો વિચાર નથી કરતો, ઉલટાનો એમ વિચાર કરે છે કે મુસીબત હોય આપણે જ કરી શકીએ, બીજા મુસીબત વાળો કામ ન કરી શકે. માટે આપણે જો સરખી કમાણી કરવી હોય તો મુસીબત વાળા કામમાં હાથ નાખો, જ્યાં હરકત ત્યાં બરકત. શું કહે છે? વર્ગ વગર હરકતનો ધંધો તો સૌ કરે, પણ હરકત વાળો ધંધો તો કોક જ કરે, જેને પરિશ્રમ કરવાનો ઉત્સાહ હોય એ જ કરે. જ્યાં લાભ થાય ત્યાં તો કોઈ હરકત હરકત રૂપે નથી દેખાતી, હરકત બરકત રૂપે દેખાય છે. તો અહીંયા જે પ્રયોજનભૂત તત્વો કયા એને શા માટે નથી સમજવા, આ પ્રશ્ન છે મારા. પોતે પોતાનો ભાવ તો સમજવો પડશે ને, પોતાના દ્રવગુણ પર્યાયનો ભાવ તો સમજવો પડશે ને.
બરોબર,
કે જે બગાડ થઈ રહ્યો છે એ અનિત્ય છે, જે દોષ થઈ રહ્યો છે, મલિનતા થઈ રહી છે, અશુદ્ધત્વ થઈ રહ્યું છે, એ અનિત્ય છે, કાયમી નથી. ત્યારે આ જીવ કાયમી માનીને બેસી જાય છે, મનુષ્ય પણ મળ્યું તો કાયમી માને છે, પછી ઘડીક મફું થઈ જાય. જેમ કે મનુષ્ય પર્યાયમાં એ અભ્યાસ છે નિત્યતાનો, અનિત્ય પર્યાય હોવાથી નિત્યતાનો અભ્યાસ છે. તો મરવાનાથી સમજીને બધા ધંધા કરે છે, એવા કામ કરે છે, નોચિંતો થઈ જાય છે. જે મનુષ્ય પર્યાય માં સિદ્ધ પદનું ટાંકું બાંધે, જે મનુષ્ય હોય, મનુષ્ય જો મિથ્યા દ્રષ્ટિ પણામાં જ મરે, એ બીજો વિષય વિચારવા જેવો છે, કે જો મિથ્યા દ્રષ્ટિપણામાં જ મનુષ્ય મનુષ્ય આયુ પૂરું કરે, બીજો મનુષ્ય ભાવ મળવો બહુ મુશ્કેલ છે. આ મળી ગયો છે કઈ ગમે તે કારણસર, કાકતાલીય ન્યાય કે છે, કાગડાને બેસવું ને દાળને પડવું, એ મળી ગયો છે તો એનો ઉપયોગ કરી લે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની બહુ સુગમતા છે. પડી ગયું છે. ત્રણેય ગતિ કરતા અહીંયા ઘણી સુગમતા છે, પણ જો દરકાર ન કરીએ સુગમતાને અને મિથ્યાત્વ અવસ્થામાં આયુષ્ય પૂરું કર્યું તો ફરીને મનુષ્યપણું મળવું બહુ મુશ્કેલ છે. પાછું એટલા માટે મુશ્કેલ છે કે આ જીવે કાળજી ન કરી, મનુષ્યત્વની કાળજી ન કરી, તો મનુષ્ય મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય મરે તો એને ફરીને મનુષ્ય થવું બહુ આગળ છે, બહુ દૂર છે, ઘણું દૂર છે. સમજો નહીં કેટલા માઇલ દૂર છે એ કેમ મુશ્કેલ છે, એટલો બધો ખતમ મોટી વાત છે. જરા તો એ મનુષ્યપણાનો ઉપયોગ માત્ર દેહાર્થમાં કરે છે. મને આમ સગવડ મળવી જોઈએ, મને આમ સગવડ મળવું, મને આટલી અનુકૂળતા રહે, મને આમ અનુકૂળતા હોય તો હું ધર્મ કરું, મને આટલી અનુકૂળ મૂડી થાય ને વ્યાજ આવે આજીવિકા ચાલે તો ધર્મ કરું. એ દેહાર્થમાં આયુષ્ય વ્યતીત કરે છે, આત્માર્થે આયુષ્ય વ્યતીત કરવાને બદલે દેહાર્થમાં વ્યતીત કરે છે. ગમે તે સંયોગો હોય, કાળી મજૂરી કરવી પડતી હોય તો પણ આત્માર્થ ચૂકવા જેવો નથી. આ તો ગાંઠ મારવી જોઈએ, નિર્ણયની ગાંઠ મારવી જોઈએ ગમે તે પરિસ્થિતિમાં. મારું આત્મહિત કરવાનું લક્ષ્ય અને આત્મહિત કરવાનો પ્રયત્ન કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય ચાલુ રાખીશ, એ બંધ નહીં કરું, બીજું બધું હું બંધ કરીશ, આ બંધ નહીં કરું. આટલું તને ગાંઠ મારેલી હોવી જોઈએ તો ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પોતાનું હિત સાધી શકશે. પણ આટલું હશે તો હું આમ કરીશ એ તો સરતી વાત છે. આપણે અલ્પમાં નંબર લગાડવો, જે અલ્પ હોય એમાં આપણે નંબર લગાડવો, કોઈનું તો કોઈ વિચાર છે, આપણે આપણો તો વિચાર કરવાનો છે. એટલી વાત છે. પોતે દુખી છે, પોતાના દુઃખ નો વિચાર ન કરે ને બીજાના દુઃખ નો વિચાર કરે, એવી વાત છે. મનુષ્યપણાનો વિચાર છે એ જરા વિશેષપણે કરવા જેવો છે. તપાસે તરત ખબર પડે એવું છે, તપાસે આ તો એક ખાલી હિંટ આપે છે.
આમાં ભૂલ થઈ જાય છે
કોઈ વખતે ભૂલ એટલા માટે થાય છે કે માત્ર શબ્દ ના ગુણ દોષ જોડે છે. પણ પોતે જો પોતાનામાં તપાસ કરે તો આ સમજવું બહુ સહેલું છે. તમે તો 50 વર્ષ પછી જે ગુણધર્મનો પ્રશ્ન પૂછો છો બરાબર છે, મળતી ગમે છે. અમારે તો શબ્દો હામ નવા હતા, શબ્દો જ નહોતા સાંભળ્યા. તમે શબ્દો સાંભળ્યા હતા ને, દ્રવ્ય ગુણ પર્યાય પર્યાય શબ્દ કોને સાંભળ્યો હતો, પણ એવું કઈ નથી, બહુ સહેલું છે. પણ યાદ આવવું જોઈએ ને, એ યાદ આવવું જોઈએ ને, એ તો યાદદાસ્ત નો સવાલ છે. પણ બહુ સહેલું છે, કહેવાનો મતલબ એ છે કે બહુ સહેલું છે. થોડોક હિતનો વિષય છે, મારા હિતનો વિષય છે એમ સમજીને રસ લેવાની જરૂર છે. જે જીવનો અપરાધ છે એ છે કે એણે દેહાર્થના સાંસારિક કાર્યો આગળ આની ઉપેક્ષા કરી છે, આ વિજ્ઞાનને જાણવાની ઉપેક્ષા કરી છે. તપાસી લેવી ઉંમર આપી ગઈ એને શું કર્યું છે. આપણે જે આપણને જરૂરી લાગ્યા છે એ કાર્યો પાછળ એટલો રસ લીધો છે કે આ વસ્તુ આપણા ઘરમાં હોવા છતાં આપણે સામું જોવાની દરકાર નથી કરી, એ અપરાધ કઈ નાનો નથી. તો જો અપરાધ થઈ ગયો હોય, ભલે ભૂલથી થઈ ગયો, તો પ્રાયશ્ચિત રૂપે તો હવે મહેનત કરવી કે નહીં, કે હવે હું પૂરો પરિશ્રમ લેવા તૈયાર છું. અત્યાર સુધી દરકાર નથી કરી, હવે પૂરી મહેનત લેવા તૈયાર છું. શું માણસ બહુ ઉદ્યમ કરવો હોય ને ત્યારે એમ કે 24 કલાક કામ કરશો, પૂછે. શું 24 કલાક કામ કરવાની તૈયારી છે? ઓલો ફવાયો નીકળે. 48 કલાક કામ કરાવવું છે, શું કે? 24 ની 48 ની તૈયારી છે. તો સમજી જાય કે બસ હવે આ માણસ નિષ્ફળ નહી જાય. હવે ઉપેક્ષા કરી જે સત્શાસ્ત્રોની, અત્યારે તો દાદા છે, દાદાના દાદા દિગંબર રીતે એના મનુષ્યો બધા કોઈ કોઈ રીતે એની ઉપેક્ષા કરી છે, સર્વજ્ઞોની ઉપેક્ષા કરી, એ દાદાના દાદાના દાદા એની ઉપેક્ષા કરી છે. તો અપરાધ કર્યો છે તો હવે એમ નક્કી કરવું જોઈએ કે ગમે એટલો પરિશ્રમ પડે, નહીં ખાવ તો ચાલશે, નહીં ઊંઘું તો ચાલશે, ગરીબી હશે તો ચાલશે, દરિદ્રતા હશે તો ચાલશે, રોગ હશે તો ચાલશે, પણ હવે આ કર્યા વિના નહીં ચાલે. તૈયારી એટલી આપવી જોઈએ. પછી બહુ સહેલું છે, માનસિક તૈયારી થઈ ગઈ, અભિપ્રાયમાં તૈયારી થઈ ગઈ કે કોઈ પણ ભોગે મારે મારું નિપ કરવું જ છે, પછી વસ્તુ બહુ સહેલી છે અને બહુ સુગમ છે. એ અભિપ્રાય જ્યાં સુધી નથી કરાતો ત્યાં સુધી જ આ બધું અઘરું લાગે છે. બીજું કાંઈ અઘરું ને સહેલામાં બીજી કોઈ ભાઈ વ્યાખ્યા નથી. તૈયારી તો પોતાને થઈ જવી જોઈએ, પછી તો બહુ સહેલું છે. સહેલું એટલે સૌથી સહેલું છે. દુનિયાના કાર્યો જેટલું અઘરું નથી એટલું બધું સહેલું છે. મૂળ તો વાત આત્માનો નિર્ણય કરવાની છે. આ બધા પડખાથી શું કે છે કે શુદ્ધ જ્ઞાન વડે જ્ઞાન સ્વભાવી નિજ આત્માનો નિર્ણય કર્યો અને કર્યો છે એવા જીવને હવે અનુભવ કેમ થાય છે, એ અહીંયા મુદ્દો છે. એજન્ડા ઉપર સંસાર પરિણામી મૂળ મુગ્ધ જીવને કેવી દશા, ભૂતકાળ કેવો પસાર કર્યો છે, ઇતિહાસ દેખાડે છે. સંસાર પરિણામી મૂળ મુગ્ધ જીવને પોતાના અસ્તિત્વનો નિશ્ચય કરવાનો કે તેના અસાધારણ ધર્મો પ્રત્યે ઉપયોગ પ્રેરીને, જ્ઞાનાદિઓ સાધારણ ધર્મ છે, અસ્તિત્વ છે એ સાધારણ ધર્મ છે, ગુણ છે બે ગુણ છે, પણ એ ધર્મ શબ્દ વાપરો છે. સંસાર પરિણામી મૂળમુગ્ધ જીવને પોતાના અસ્તિત્વનો નિશ્ચય કરવાનો કે તેના અસાધારણ ધર્મો પ્રત્યે, પોતાના અસાધારણ ધર્મો પ્રત્યે ઉપયોગ પ્રેરીને, કેવી રીતે ઉપયોગ લગાવીને હું જીવ છું એવા પ્રકારનો સમ્યક નિર્ણય કરવાનો, અનાદિ હું આડે અવકાશ ક્યાં છે, અહીંયા જે નિર્ણય કરવો છે સમ્યક દર્શન માટે જે નિર્ણય કરવો છે એનો અવકાશ ક્યાં છે, હું માટે સમ્યક નિર્ણય હો, ધારણા ફારણાનો કલ્પનાનો નહીં. પછી બહુ સરસ વાત કરી છે ભદ્રાચાર્યનો આત્માનો શાસન માટે વચન આવ્યું. નહીં તો પોતાથી પોતાનો નિર્ણય ન થાય એટલો બધો જીવ પદાર્થ કઈ અંધારે પીડ્યો નથી. આ જીવ પદાર્થ કોઈ અંધારે નથી પડ્યો કે ગોતા ન જડે. શું ભાઈ ક્રિયા અંધારું એટલું છે કે પદાર્થ પીડ્યો છે કઈ અહીંયા હુજે એવું નથી, એવું નથી. આ જીવ પદાર્થ એટલો બધો કઈ અંધારે નથી પડ્યો કે નિર્ણય કરવા માગે અને નિર્ણય ન થાય. નિર્ણય કરવા ધારે અને નિર્ણય ન થાય એવો અંધારે નથી પડ્યો, ગેરંટેડ વાત છે. વાસ્તવ્ય વિચારે, સ્પષ્ટ સમજાય, વાસ્તવિકતાનો વિચાર કરવામાં આવે, તેનો પ્રેક્ટિકલ થાય તે વિચાર કરવામાં આવે તો સ્પષ્ટ સમજાય એટલો બધો સ્વયં પ્રકાશિત પદાર્થ છે. આત્માનું શાસન જે શરીરના પરમાણુમાં તું નથી એમાં હું પણ ઉતર્યું છે. ડાક્ટર એમ કહેશે, લાવો તમારો હાથ કાપીને એક બાજુ મૂકી દઈએ. તમે એમ કહેશો ત્યાં હું નથી, એ જ હાથ છે, એ જ પરમાણુમાં તમે ના પાડશો કે હવે એમાં હું નથી અને આયા કે હું છું, આટલી ભ્રાંતિ છે. હું પણ જ્યાં હું પોતે નથી ત્યાં હું પણ કરવું છે અને એ અઘરું નથી લાગતું, કેમ કે પ્રેક્ટિસ થઈ ગઈ છે. અને જ્યાં પોતે જ્ઞાનાદી સ્વભાવમાં પોતે છે ત્યાં હું પણ કરવું એ મને અઘરું લાગે છે એમ કે છે. વિચિત્ર વાત છે, ખરેખર તો પોતાની હૈયાતી વિના દેખે શું શું જણાય, પોતાની હૈયાતી સિવાય શું દેખાય. જો પોતાની હૈયાતીને જોવે અને એકાકાર થઈને પોતાની હૈયાતીને જોવે તો બીજું કઈ દેખાય એવું નથી. કેવળ જ્ઞાનમાં અનંત પદાર્થો દેખાય છે તો પણ એકાકાર પણ પોતાને જોવે છે તો કહેશે કે ના, ખરેખર અમને કઈ દેખાતું નથી, દેખતા હોવા છતાં નથી દેખતા એમ કે છે. જેણે આવા અનેક પડખાથી ઉત્સાહિત થઈને એવું લેવું, ઉદ્યમ કરવાનો જેનો અભિપ્રાય છે, ઉત્સાહિત થઈને જેને પ્રથમ શ્રુત જ્ઞાન વડે જ્ઞાન સ્વભાવી નિજ આત્માનો નિર્ણય કર્યો છે, જેને એમ નક્કી કર્યું છે કે હું જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર એ જ મારું સ્વરૂપ છે, એથી આગળ રાગાદી અને શરીરાદી તે હું નથી. રાગ છે તે રોગ છે, શરીરાદી છે તે સંયોગ છે, બસ મારું મૂળ સ્વરૂપ જ્ઞાન માત્ર છે એવો જેણે નિર્ણય કર્યો છે, એવા જીવને અનુભવ એવા જીવને થાય છે એ શરત છે. હા, બીજો વિચાર આવી ગયો તો પ્રશ્ન ચાલી ગયો. આ જે વાત છે ને કે અમુક પરિસ્થિતિમાં જ હું મારો હિત કરી શકું, એ શરત મૂકવાની વાત થઈ ગઈ છે. અત્યારે જો એમ કહે કે હિન્દુસ્તાનના વડાપ્રધાન તમને મળવા માંગે છે તો તમે શરત મૂકો, રાષ્ટ્રપતિ આ બાજુ નીકળવાના છે પણ તમને મળવા માટે ખાસ અહીં સુધી આવવાના છે, તો ગોભારી અમારી શરત એમને મોકલાવો પહેલા, કે હું લખપતિ થાવ કરોડપતિ થાવ પછી મળી શકે છે, એ પહેલા હું એમને મળી શકું એમ કહે, એમ કોઈ કહેશે ત્યારે તો એમ વિચારશે કે હું ચીંથરે હાલ દરિદ્રી હઈશ ને તો જો રાષ્ટ્રપતિને મળવાનું થશે ને તો આપણો ઉદ્ધાર થઈ જશે, ત્યાં એમ વિચાર કરે છે કે આપણો સંબંધ વડાપ્રધાન સાથે ને રાષ્ટ્રપતિ સાથે છે, લોકોને ખબર પડશે તો આપણે દરિદ્રતા કોઈ ખામું નહીં જોતું એ બધા ખામું જોવા માંગશે, ત્યાં તો એમ વિચાર કરે છે.
રાષ્ટ્રપતિ
અહીંયા તો રાષ્ટ્રપતિ તો ભિખારી છે એની પાસે, પરમાત્મા છે, પોતાના પરમેશ્વર પદ ને મેળવવું છે તો કે મારી શરત છે. એટલે મારી પાસે પૈસા થાય ને તો હું મળું, પછી ન મળું. પૈસા થાય, મૂડીનું વ્યાજ આવતું થાય, પછી હું પરમાત્માને મળવા જાઉં, એ પહેલા હું મળવા ન જાઉં. એટલે શું કેવું કેવું શું એને કહેવાય? એવી મૂર્ખાઈ જીવ કરે છે, જીવ એવી મૂર્ખાઈ કરે છે. ભૂલ તો ઘણી કરી છે, બહુ મોટી મોટી ભૂલો કરી છે. ભૂલનો વિચાર કર્યો નથી, વિચાર કરીને ભૂલ સમજ્યો નથી, સમજે તો એનો પશ્ચાતાપ થયા વગર કરી નથી. એવી ભૂલો કરી છે કે જે ભૂલ માટે એને એના આંસુ પીડ્યા વિના રહીએ. એટલે તો શ્રીમદજીએ લીધું કે અનંત જન્મ મરણ કરી ચૂકેલા, એટલે કે અનંત ભૂલોને શિક્ષા પામી ચૂકેલા. જન્મ મરણનું પરિભ્રમણ છે, એ બધી શિક્ષા છે. કાગડા કૂતરા મીંડાના દેહમાં ગયો છે, એ બધી શિક્ષા ભોગવી ચૂકેલો છે. એવા આ જીવની કરુણા જે જીવને ઉત્પન્ન થાય છે તે તત્વ પામવાનો અધિકારી થાય છે. તો એને એની દયા આવે, એનો પશ્ચાતાપ થાય. સ્વજન પાછળ તો આંસુ સારા છે, પણ પોતાને પોતાના મરણ પાછળ આંસુ નથી સાર્યા. વિચિત્રતા કેવી છે! સ્વજન પાછળ આંસુ સારા છે, પોતાના મરણ પાછળ આંસુ નથી સાર્યા. કે હું કેટલી વાર મર્યો મારા ભાઈ, અને મેં મારું ખૂન કેટલી વાર કર્યું, આપઘાત કેટલી વાર કર્યો, એનો પશ્ચાતાપ થાય તો હળવો થાય ને. એમને ક્યાંથી હળવો થાય? હળવો ક્યારે થાય માણસ? પશ્ચાતાપ થાય ત્યારે થાય. એને પાત્ર કર્યો છે, એને અધિકારી કર્યો છે. એ બધા સ્ટેજ વચ્ચે આવે છે, એમને અંદરથી કોઈ પામી જાય છે એવું નથી. એ બધા સ્ટેજ વચ્ચે આવે છે. અને જેને નિર્ણય કર્યો છે એવા જીવને તત્વ વિચારની રાગની જે વૃત્તિ ઉઠે છે તે પણ દુઃખદાયક છે અને આકુલતારૂપ છે એવો અનુભવ થાય છે, એવું એને લાગે છે. બીજો વિચાર આવે છે, આ નિર્ણયના બધા પડખામાં માથાકૂટ લાગે છે. ગુરુદેવ એક દ્રષ્ટાંત આપ્યું છે પરમાર્ગમ સારમાં, કે તત્વની વાત આવે, સૂક્ષ્મ વાત આવે તો એને કંટાળો આવે છે કે આવું અમે ઘણું ક્યાંથી સમજી શકીએ, કાંઈક બરાબર અમને સમજાય એવું કયો પહેલું કરીને. પણ ઘરે છોકરાના હપ્પણની વાત આવે તો પાંચ જણા ઉભા હોય તો પાંચે ડાયા થાય. જોજો, હો કન્યાને બરાબર જોજો, ધ્યાન રાખજો. દેખાવ સારો હોય પણ સ્વભાવ સારો છે કે નહીં નક્કી કરજો. કેમ નક્કી થયું? એનું તો કાંઈ માપ આવતો નથી, પણ ત્યાં તો પાંચે પાંચ જણા ડાયા થાય. ગુરુદેવ લીધું છે ઘરમાં એક નિર્ણય કરવો હોય સારી વાતનો તો બધા પોતાને હોશિયારી, પોતાનું મગજ લગાવે છે, પોતાનો ઉપયોગ દોડાવે છે. તત્વ નિર્ણય કરવો હોય તો કે આ મને આ બહુ બહુ અઘરું પડે, આ તો ઘણી માથાકૂટ વાળી વાત છે, ઘણી આડીઅવળી વાત છે, ઘણી વિચિત્ર વાત છે. ઉત્સાહ બને જેમ સૂક્ષ્મ વિષય આવે એમ વધારે જિજ્ઞાસા, તીવ્ર જિજ્ઞાસાથી એ વાતને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલું નહીં, શિષ્ય તો એવો હોવો જોઈએ કે ગુરુને એમ કે આપણી પાસે જેટલી સૂક્ષ્મતા હોય એટલી વ્યક્ત કરો, જેટલા સૂક્ષ્મ ભાવો આપના પરિણામની અંદર સમજમાં આવે અને વચનગુચર થાય એટલા પ્રકાશો. હું હવે જીલવા તૈયાર છું, હું પકડવા તૈયાર છું, બરાબર પકડીશ, નહીં પકડ્યા વગર એની એવી તૈયારી આપવી જોઈએ. એના બદલે સૂક્ષ્મ આવે તો કે આ તો બહુ ઝીણું પડે છે, આ તો બહુ ઝીણું પડે છે, આ તો સમજાતું નથી, આ તો સમજાતું નથી, બહુ ઝીણું પડે છે. પરિષણમાં ખાસ એવું થાય, પરિષણમાં તો પરિષણિયા જે શ્રાવકો છે એ વધારે આવે છે, રોજ આવવા વાળાની સંખ્યા ઓછી હોય છે. એ તો 5-10% માં હોય, બાકીના જે 90% છે એ પરિશ્રમમાં આવવાવાળા હોય. કે ભાઈ આ તો બહુ ઝીણી વાત છે, બધું સમજાતું નથી, પણ હવે તમે 350 દિવસ ન આવો તો પછી ન સમજાય કે શું સમજાય. તો કે આ તો બહુ ઝીણું પડે છે
મુંબઈ માટે.
પેલો પેલો બહુ શરૂઆતમાં 2023 સાલમાં ગયો માટે આ તો બહુ ઝીણું પડે છે. ઝીણું પડે છે એનું શું કરશું, પણ આ છે જ વસ્તુ ઝીણી છે, આ વેપાર જ નહીં છે. એટલે મહેનત કરવી નથી અને ઝીણું પડે છે એમ કરીને જે ઉપેક્ષા કરી છે એમાં વધારો કરવો છે. શું કરવું છે એ રીતે સૂક્ષ્મ વિષય છે. પાત્રતાનું લક્ષણ દર્શાવતા શ્રીમદજી એ વાત કરી કે મહાવીરના બોધને પાત્ર કોણ છે, કે સૂક્ષ્મ બોધનો અભિલાષી છે મહાવીરના બોધને પાત્ર છે. સૂક્ષ્મતાની તો અભિલાષા હોવી જોઈએ કે જેમ જેમ વિષય સૂક્ષ્મ આવે એમ બરાબર એના ઉપર ટકટકી લગાવીને એને એને પકડવા ને એને ગ્રહણ કરવા. એવો પકડે જાય એના ધ્યાન બહાર વાત જાય, લક્ષ્ય બહાર વાત ન જાય. એટલી તૈયારીથી બેસે, એટલી તૈયારીથી વાંચે સાંભળે. કોઈ વિષય કેટલો સહેલો છે એનું આશ્ચર્ય થશે, આશ્ચર્ય થાય એટલો સહેલો છે. શું કહે છે કે જેણે જ્ઞાન સ્વભાવની નિજ આત્માનો નિર્ણય કર્યો છે એવા જીવને, આ નિર્ણયવાળા જીવની ભૂમિકાને વિષય ચાલે છે. નિર્ણય ન થયો હોય એને તત્વ વિચારના રાગની વૃત્તિ ઉઠે એમાં દુઃખ ન લાગે, એમાં એને આકુલતા ઓછી થઈ હોય એટલે સુખ લાગે, એને શાંતિ લાગે. એ એમ જોશે કે તત્વ વિચાર કરીએ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ ત્યારે શાંતિ લાગે છે. હવે એવી શાંતિ તો મુસલમાન મસ્જિદમાં નમાજ પઢવા જાય એને લાગે, ઝૂમે કે ઝૂમે. શુક્રવાર આવે અને અલ્લાહ અકબર કરવા જાય તો એને એમ થાય છે મસ્જિદમાં શાંતિ છે. હું તો બારમાં ધમાધમ કરતો હોય તો મસ્જિદમાં તો ધમાધમ કરાય નહીં એટલે શાંતિ જ લાગે. આ રવિવારે ચર્ચમાં જાય છે, ચર્ચમાં શાંતિ મળે છે, પણ ચર્ચમાં શાંતિ નથી મળતી. તારો કસાય થોડો મંદ પડ્યો છે, બીજું કાંઈ નથી. એમ તત્વ વિચારના કાળમાં જે રાગની, સૂક્ષ્મ રાગની, મંદ રાગની વૃત્તિ છે એમાં જીવને સુખ લાગે છે, એને જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય નથી એમ કેવું થાય. શું મોટા ભાગના ને તો તત્વના વિચાર આવતા નથી, સંસારની હૈયાહોળી મોટી છે એટલે તત્વના વિચાર સુખતા નથી. આવે છે એ અહીંયા ફસાય છે કે આ અહીંયા શાંતિ લાગે છે, આમાં અહીંયા છે. આ તત્વનું શાસ્ત્ર લઈને બેસીએ કઈ શાંતિ રહે છે. કહે છે કે જેણે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર્યો છે એને આ રાગની, સૂક્ષ્મ રાગની વૃત્તિ ઉઠે છે, એ પણ આકુલતા લાગે છે, દુઃખરૂપ લાગે છે. એ નિર્ણય વાળાને લાગે. જ્ઞાન સ્વભાવી, સુખ સ્વભાવી આત્માનો, નિરાકુલ સ્વરૂપી આત્માનો નિર્ણય ન હોય એને મંદ આકુલતામાં એને શાંતિ અને સુખ લાગશે, સાતા લાગશે. ત્યાં વેદનીમાં સાતા વેદનીનો ઉદય હોય છે. પાછું જ્યારે જીવની કષાયની મંદતા થાય છે ત્યારે આ બાજુ પછો પ્રકૃતિમાં આઠમાં એક વેદનીનું પ્રકૃતિ છે ને, વેદનીમાં સાતા વેદનીનો ઉદય ભરતો જ હોય છે. એટલે કર્મને તો વેદે જ છે, એટલે એને એમ થાય છે છે મને શાંતિ, આ શાસ્ત્ર વાંચવામાં મને શાંતિ થઈ ગઈ. પણ ત્યાં જે રાગની વૃત્તિ ઉઠે છે તે પણ દુઃખદાયક છે, આકુલતારૂપ છે, તેવા અનેક પ્રકારના શ્રુત જ્ઞાનના ભાવને મર્યાદામાં લાવતો, એવા જે શ્રુત જ્ઞાનના વિકલ્પો ઉઠે છે એ વિકલ્પને લંબાવતો નથી એનું નામ મર્યાદા છે. વિકલ્પને તોડતો સ્વરૂપને સંભાળે છે, પુરુષાર્થ ઉકડ્યો છે. નિર્ણયવાન જીવને સ્વરૂપ પ્રત્યે પુરુષાર્થ ઉકડેલો છે તો એમાં એ પોતાના નિર્વિકલ્પ સ્વરૂપને લક્ષમાં લીએ છે, ઉપયોગાત્મકપણે લક્ષમાં લીએ છે, ત્યારે એનો વિકલ્પ છે એ મર્યાદિત થઈ જાય છે. વિકલ્પમાં ચિકાશ છે એ ઘટી જાય છે, એને મર્યાદામાં લેવો એમ કહેવામાં આવે છે. એ ચિકાશ એવી ઘટી છે, એવી ઘટે છે કે એક સમયે એ લંબા તો બંધ થઈ જાય છે અને નિર્વિકલ્પ દશામાં પ્રવેશ થાય છે. એટલે એને મર્યાદામાં લેવો એમ કહેવામાં આવે
છે.
વિકલ્પ છે પણ એ ચિકાશ એને ઘટતી જાય છે. કેમ કે એ હું નહીં એવું ભેદ જ્ઞાન વર્તે છે. જ્ઞાન ને રાગ જુદા ભાસે છે. જ્ઞાન તે હું એમ છે, રાગ તે હું નહીં એમ વલણ છે. એવી જે વૃત્તિ છે ત્યારે જે રાગ ઉઠે છે એ રાગની ચિકાશ વધતી નથી. રાગની ચિકાશ તો ત્યારે જ વધે કે જ્યારે રાગમાં હું પણ કરવામાં આવે. ત્યારે રાગમાં હું પણ કર્યું એમ કહો કે રાગની શ્રદ્ધા કરી એમ કહો. રાગની શ્રદ્ધા વિના રાગ ચીકણો થાય નહીં. રાગની શ્રદ્ધાનો નિષેધ થાય તો રાગમાં લુખાશ આવ્યા વિના રહીએ નહીં. હા, એટલે નિર્ણય કરતા જ્ઞાન સ્વભાવે હું આત્મા છું, જ્ઞાન માત્ર હું છું એમ હું પણ આમાં ફેર પડ્યા
પડ્યા.
હવે એ પ્રયોગ ચાલુ કર્યો, રાગમાં હું પણ થવાને તોડવાનો પ્રયોગ ચાલુ કર્યો. એ પોતાના અસ્તિત્વને રાગમાંથી ઉઠાવીને જ્ઞાનમાં સ્થાપવાનો પ્રયોગ એને ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. એવા અનેક પ્રકારના શ્રુત જ્ઞાનના ભાવને મર્યાદામાં લાવતો, એટલે કે હું આવો છું ને હું તેવો છું, હું શુદ્ધ છું ને અશુદ્ધ છું, નિત્ય છે ને અનિત્ય છું, એવા વિચારને પુરુષાર્થ દ્વારા રોકતો, એવા વિચારને કરતો એમ ન લીધો, એવા તત્વના વિચાર કરતો એમ ન લીધો, એવા આત્મતત્વના વિચારને રોકતો એમ લીધો છે. ક્યાં ફેર છે? મિત્રજીને માને છે કે આત્માનો વિચાર કરતા 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 આત્માનો અનુભવ થઈ જશે. તમે જે નિશ્ચય આત્મા છે, શ્રદ્ધાનો વિષય આત્મા છે, એના વિચાર કરો, એનું મનન કરો, એનું ચિંતન કરો અને એમ કરતા કરતા તમને અનુભવ થશે. ખોટી વાત છે, એ વાત ભૂલવાળી છે. પણ જેને ખબર નથી કે એ વિચારને રોકતો અનુભવ કરશે, એને શું જોયું છે કે પેલા આવો અનુભવ કરનારો વિચારમાં પડ્યો હતો. એવા દુનિયાદારીના બીજા ઉદયના વિચારો છોડીને આત્માના વિચારમાં પડેલો હતો. એને આત્માનો વિચાર, આત્માનું ચિંતન, આત્માનું મનન, આત્માનું ગોલન ચાલતું હતું. એટલે એને એમ થયું, બાહ્ય દ્રષ્ટિથી જોતો તો કામ કરતા કરતા થઈ જાય છે, ના એમ કરતા કરતા નથી થતું. એને રોકે છે ત્યારે થાય છે અનુભવ, એને રોકવાથી થાય છે, એને કરવાથી નથી થતો. ઉલટી સુલટી વાત છે. કર વિચારમાં વિચારના અર્થ ઘણા થાય છે. વિચારનો અર્થ શું કરવો એ સવાલ છે. માણસ એમ સમજી લે છે કે આપણે આ તત્વ વિચાર કરીએ છીએ એવું મુસ્લિમજીએ કરવાનું કીધું છે, પણ વિચારનો અર્થ જ્ઞાન અને લક્ષ પણ થાય છે. વિચારના અનેક અર્થ થાય છે. તો એટલા વિચાર કરવાથી કોઈ પામી જાય છે એવું નથી, પણ વિચારને રોકે ત્યારે પામે છે. હવે હવે એ શું કથન છે? એવી બધી વાતો છે કે આત્માનું ચિંતન કરવું, આત્માનું મનન કરવું, એ બીજા ચિંતનને મનનમાંથી ઉઠાડી લેવાની વાત છે. તો બીજા ઉદયના વિચારોને ગૌણ કરવાની વાત છે. પણ હવે આ વિચારમાં આવે ત્યારે અહીંયા થોડી સૂક્ષ્મતા વિશેષ છે. ગુરુદેવ કહે છે કે નહીં, એ વિચાર કરતો કરતો નહીં પામ, એ વિચારને છોડતા પામે. એનો વિચાર નથી કરવો એમ કે છે. જે નિર્વિકલ્પ આત્મ સ્વરૂપ છે એનો નિર્ણય થયો છે, એનું લક્ષ્ય થયું છે, અને એ લક્ષનું જે બળ છે એને જ્ઞાન બળ ત્યાં કીધું છે. એ લક્ષ સાથે જે જોર આવે છે એને પુરુષાર્થ કીધો છે. એ તો વાત કરવી છે એ વિશે. તો અહીંયા મુદ્દાઓ મુદ્દો આ સામે છે, મુદ્દાનો વિષય છે, પણ હવે સમય થઈ ગયો છે એટલે મુખ્ય વિષય તો ચાલ પાંચેક મિનિટ છે, પાંચ છ સાત મિનિટ છે, પણ વિષય છ સાત મિનિટ નો નથી.
બહુ સરસ છે.
શું કહે છે કે શુદ્ધ જ્ઞાન ના ભાવને મર્યાદામાં લાવતો હું આવો છું ને હું તેવું છું એવો જે વિચાર છે એવા વિચારને પુરુષાર્થ દ્વારા રોકતો. પુરુષાર્થ એટલે જોર. શેનું જોર છે? કે નિર્વિકલ્પ તત્વ છે એનું જોર છે. પોતે નિર્વિકલ્પ તત્વ છે એનું જોર છે. જે નિર્વિકલ્પ તત્વ સ્વરૂપે પોતે છે એ સ્વરૂપની પાસે વિચાર છે એ એના સ્વરૂપથી વિરુદ્ધ જાતિનો ભાવ છે. બેને મેળ નથી, મેળવાળો ભાવ નથી. વિચાર અને વિકલ્પથી મૂળ પોતાનું આત્મ સ્વરૂપ છે એ નિર્વિકલ્પ છે, નિર્વિચાર સ્વરૂપે પોતે છે. તો એના લક્ષ્ય એના જોરે એ વિચાર રોકાઈ જાય છે. એને રોકતો એમ કહેવામાં આવે છે.
બરોબર.
રોકવાનો વિકલ્પથી રોકે છે એમને, પણ જે પુરુષાર્થ દ્વારા નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ ભાવે અહમપણાનું જોર કરતા એને વિકલ્પ ઉઠતો બંધ થઈ જાય, ઉત્પન્ન થતો બંધ થઈ જાય, એને રોકતો એમ કહેવામાં આવે છે. રોકવાના વિકલ્પથી રોકે છે એમ નથી, પણ એના ઉપર ધ્યાન દેતો નથી. ખરી વાત એ છે કે જેને આત્માના લક્ષ્ય આત્માને લક્ષમાં રાખીને આત્મ સ્વરૂપના સૂક્ષ્મ સૂક્ષ્મ સ્વરૂપના સૂક્ષ્મ વિકલ્પ ઉત્પન્ન થાય છે. જે નિર્વિકલ્પ થયા પહેલા, નિર્વિકલ્પ થયા પહેલા, નિર્વિકલ્પ થયાના પહેલાની સેકન્ડોમાંની વાત છે. સમ્યક દર્શન પહેલાની સેકન્ડની વાત છે. જે પૂર્વ ક્ષણો છે એમાં એને નિર્વિકલ્પ આત્મતત્વના લક્ષ્ય સૂક્ષ્માથી સૂક્ષ્મ આત્મ સ્વભાવના લક્ષ્ય સૂક્ષ્મ અંતરજલ્પ ચાલે એના ઉપર એનું ધ્યાન નથી, એના ઉપર એનું લક્ષ નથી. હા, ઉપયોગ જોડે તો નિર્વિકલ્પ છે, પણ હજી ઉપયોગ એકાકાર નથી થતો. અને ઉપયોગ મનના સંગમાં થોડોક જોડાય છે ત્યારે મનની અંદર આ વિકલ્પ થાય છે કે હું આત્મા આવો છું. મનને મનની સાથે જોડાણ થતા વિકલ્પની ઉત્પત્તિ થાય છે કે હું જ્ઞાન સ્વરૂપી છું, હું આનંદ સ્વરૂપી છું, હું પરમાત્મા સ્વરૂપે છું, એક છું, અખંડ છું, ચૈતન્ય જ્યોતિ છું. એવા બધા વિકલ્પ ઉઠે છે. સ્થૂળ વિકલ્પ ઉઠીને સૂક્ષ્મ વિકલ્પો પણ ચાલે છે. મન સાથે જોડાણ છે ત્યાં સુધી. તો એનું લક્ષ્ય છે આત્મા ઉપર. અહીંયા વિકલ્પ સ્થૂળ ને સૂક્ષ્મ થયા તો એના ઉપર વિકલ્પ, એના ઉપર લક્ષ્ય નથી. એના ઉપર તો લક્ષ્ય નથી, પણ જે પુરુષાર્થ ઉત્પન્ન થયો એ પુરુષાર્થ ઉપર લક્ષ્ય નથી. કે પુરુષાર્થ એને સારો ચાલે છે, હવે પુરુષાર્થ ઉપડ્યો, હવે પુરુષાર્થ જોર કરે છે, નહીં એવું છે ત્યારે નિર્વિકલ્પ થાય છે. જો પુરુષાર્થ ઉપર વિકલ્પ જાય, લક્ષ જાય, તો સ્થૂળતા આવી જાય, તો રાગ તીવ્ર થાય પાછો. એટલે ન તો એને વિકલ્પ ઘટે છે, મર્યાદામાં આવે છે. આ તો વર્ણન કરે છે આચાર્ય 143-144 ગાથાની ટીકામાં વિષય છે, એમાં વર્ણન કરે છે આચાર્યદેવ કે આમ થાય છે, પણ જેને થાય છે એને લક્ષ્ય નથી. પછી એ શાસ્ત્ર વાંચે તો એને પોતાના ભાવો શાસ્ત્રના કથન સાથે મેળવાળા ભાસે, એટલે એને એમ ભાસે કે મારા જે પરિણામો થયા હતા એની સાક્ષી આ આચાર્ય મહારાજના કથન શબ્દો છે. મારા પરિણામની સાક્ષી પૂરે છે, એને સાક્ષી કહે છે ને અમારી વાત સાચી છે એમ બીજો માણસ ક્યારે કે સાક્ષી હોય કે ને કે મેં જોયું હતું, તમે કયો એમ જ હતું, હું એ વખતે હાજર હતો, મેં પણ જોયું હતું. એમ આચાર્યદેવના કથનો, શાસ્ત્ર કથનો પોતાના અનુભવની સાક્ષી પૂરે, પોતાના પરિણામની સાક્ષી પૂરે છે કે કહેનાર છે એ બરાબર છે, આવું જ થાય છે. અલબત્ત મારું લક્ષ નહોતું એના ઉપર, એટલે એટલો વિચાર ન હોય પણ કર્યો હોય, કોઈ એવા સાધકો હોય છે કે એને એ પર્યાયનો વિચાર ન કર્યો હોય કે સ્વસન્મુખ થાય ત્યારે કેવા કેવા પરિણામ થાય એનો વિચાર ન કર્યો હોય, કેમ કે લક્ષ નહોતું એના ઉપર. પણ કોઈ સમર્થ આચાર્યો અને સમર્થ જ્ઞાની પુરુષો એ વિષયનો ચિતાર ખડો કરે છે ત્યારે એને એમ લાગે છે કે મારા પરિણામ સાથે આ વચનો સાક્ષીભૂત થાય છે, વાત બરાબર છે, આમ જ થતું હતું એ વખતે, આમ જ હતું એમ એને લાગે છે. લીધી છે, એમ જ છે, એમને અનુભવથી વાત લખી રસીપૂર્ણ ચિઠ્ઠીમાં છે ને, આમાં છે પાછળ નવમો અધિકાર ચાલ્યો છે એમાં પણ એ વિષય ચાલ્યો છે કે ચરણાનુયોગનું પ્રયોજન, કાર્યાનુયોગનું પ્રયોજનનો વિષય લીધો છે. તો કોઈ ધર્માત્મા ચરણાનુયોગનો ગ્રંથ વાંચે છે, ચરણાનુયોગના શાસ્ત્ર વાંચે છે ત્યારે તેને પોતાના પરિણામ શાસ્ત્રના કથન અનુસાર ભાસે છે કે આત્મ સ્વરૂપમાં સ્થિરતા થાય ત્યારે આવા જ આચરણના પરિણામ થાય, આવો જ વિકલ્પ ઉઠે, પ્રતિજ્ઞાનો વિકલ્પ ઉઠે, વ્રતનો વિકલ્પ ઉઠે, કેમ કે સ્થિરતા વધી છે, મેળવી લઈએ છે એટલી વાત છે. એમ કોઈ રસ્તે ચાલવાનું કે તો ભાઈ તમે આ રસ્તે પછી આગળ વાવ આવે ને ત્યાં ડાબી બાજુ વળશો એટલે એક મોટો વડ દેખાશે, એ રસ્તે જાજો, બે રસ્તાથી પણ વડવાળા રસ્તે જાજો, થોડો વડ જોવે છે કેનાર બરાબર છે, આ રસ્તે હાલેલો છે, મિત્રને ક્યાંથી ખબર હોય કે આ વળ્યા પછી વડ આવ્યો. એમ જેટલા જેટલા પરિણામના ચિહ્નો બતાવે છે, પરિણામના વર્ણન આવે છે, એ પોતાના અનુભવ સાથે ટેલી થાય છે કે નહીં એનો ખ્યાલ આવે છે સાધકને, અને એ રીતે એ સંમત કરે છે શાસ્ત્રને કે આ સત્શાસ્ત્ર છે. મેં તો 2000 વર્ષ પહેલા લખ્યું એ શાસ્ત્ર સાચું છે ખોટું છે નક્કી કેમ કરવું, ક્યાંથી નક્કી કરે છે, 2000 વર્ષ પહેલાની વાત કેમ નક્કી થાય ને, એવી બધી વાતો છે. એ રીતે રોકવાની વાત જે લીધી છે અને કરવાની વાત નથી લીધી, એની પાછળ પણ એ જાતનો પ્રયત્ન છે એમ દર્શાવવું છે. એવો ધર્મ છે એનો ઉપયોગ નો, એવો ધર્મ છે.